એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એમ કે એક એવા શબ્દ અને વિચારની સફરે નીકળવાના છીએ જે સાંભળવામાં કદાચ થોડોક કાલ્પનિક લાગે, યુટોપિયા. પણ શું આ માત્ર હવાઈ કિલ્લા બાંધવાની વાત છે કે પછી તેની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે જે આપણા સમાજ અને ભવિષ્યને ઘડે છે?
હા,
આજે આપણે આ જ વિષય, યુટોપિયનિઝમ એટલે કે આદર્શ સમાજની કલ્પના અને તેના અભ્યાસમાં ઊંડા ઉતરીશું. આપણી ચર્ચાનો આધાર છે લાયમન ટાવર સાર્જન્ટનું પુસ્તક યુટોપિયનિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ વિષય ખબર છે આજે ખરેખર બહુ જ પ્રસ્તુત છે. આપણે રોજબરોજ સમાચારોમાં, ચર્ચાઓમાં વધુ સારા ભવિષ્યની વાતો સાંભળીએ છીએ, પરિવર્તનની આશાઓ રાખીએ છીએ.
બરાબર.
આ બધી વાતોના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ યુટોપિયન વિચાર રહેલો છે, ભલે આપણે તેને એ નામથી ન ઓળખતા હોઈએ.
હા, કદાચ અજાણતા જ.
બરાબર. એટલે એ સમજવું જરૂરી છે કે આ આદર્શની કલ્પના આપણા નિર્ણયો, આપણી નીતિઓ અને આપણી આકાંક્ષાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે.
ચોક્કસ. તો શરૂઆત કરીએ આ પુસ્તકના લેખક લાયમન ટાવર સાર્જન્ટના પરિચયથી. કોણ છે આ વિદ્વાન અને આ વિષય પર તેમનું શું વિશેષ યોગદાન છે? કહેશો કંઈક એમના વિશે?
હા, લાયમન ટાવર સાર્જન્ટને યુટોપિયન અભ્યાસના ક્ષેત્રમાં એમ કહી શકાય કે એક પાયાના પથ્થર ગણવામાં આવે છે.
ઓકે.
તેઓ મિસોરી સેન્ટ લુઇસ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર એમેરિટસ છે, પણ એમની ઓળખ ખાલી એટલી જ નથી. એમણે આ વિષયને એક ગંભીર આંતરશાખાકીય અભ્યાસ ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે.
એમની કઈ વાત એમને અલગ તારવે છે? કારણ કે સામાન્ય રીતે યુટોપિયા શબ્દ સાંભળીને લોકો થોડું નાકનું ટેરું ચઢાવે છે, નહીં?
બિલકુલ. અને એ જ સાર્જન્ટની ખાસિયત છે. તેમણે યુટોપિયનિઝમને આજ લોકપ્રિય ધારણા કે આ બધું અવ્યવહારુ અને ભોળપણભર્યું છે,
હા,
અને બીજી બાજુ અત્યંત સંકુચિત શૈક્ષણિક વ્યાખ્યાઓ બંનેમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની ખૂબી એ છે કે તેઓ કલ્પનાની દુનિયા અને રાજકીય વાસ્તવિકતા વચ્ચેનો સેતુ બાંધે છે. તેઓ દર્શાવે છે કે આ સ્વપ્નો માત્ર કલ્પના નથી, પણ સામાજિક ટીકા અને પરિવર્તનના શક્તિશાળી ઓજારો છે.
ઓ, એટલે માત્ર કલ્પના નહીં પણ એક સાધન.
હા, તેમનું સંશોધન ખાસ કરીને પેલી બ્રિટિશ અને અમેરિકન યુટોપિયન લિટરેચર 1516-1585 જેવી ગ્રંથ સૂચિ છે, તે ખૂબ ઝીણવટભર્યું અને આધારભૂત છે. તેમણે યુટોપિયન સ્ટડીઝ જર્નલ અને સોસાયટી ફોર યુટોપિયન સ્ટડીઝની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું છે.
એટલે કે એમણે આ વિષયને ગંભીરતા અને ઊંડાણ બંને આપ્યા છે. સરસ. હવે પુસ્તક પર આવીએ. આ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો મુખ્ય સૂર શું છે? તે શું કહેવા માંગે છે?
પુસ્તકનું મૂળભૂત તર્ક એમ કે એ છે કે યુટોપિયનિઝમ એ માત્ર થોડી કાલ્પનિક વાર્તાઓ કે પછી ઇતિહાસના પાના પર નોંધાયેલી કેટલીક નિષ્ફળ રાજકીય યોજનાઓનો સંગ્રહ નથી.
ઓકે.
સાર્જન્ટ દલીલ કરે છે કે તે માનવ સંસ્કૃતિનો એક અભિન્ન, સતત ચાલતો અને કદાચ અનિવાર્ય હિસ્સો છે, જેને તેઓ સામાજિક સ્વપ્ન, સોશિયલ ડ્રીમ કહે છે.
સામાજિક સ્વપ્ન, રસપ્રદ.
આપણી આસપાસની દુનિયા પર સવાલ ઉઠાવવા અને વધુ સારા વિકલ્પો વિશે વિચારવા પ્રેરે છે.
તો આ સ્વપ્ન કયા સ્વરૂપે જોવા મળે છે? પુસ્તકમાં તેની કોઈ વાત છે? મતલબ કઈ રીતે દેખાય આ સ્વપ્ન?
હા, ચોક્કસ. સાર્જન્ટ આ સામાજિક સ્વપ્નના મુખ્ય ત્રણ સ્વરૂપો ઓળખાવે છે અને આ જ મતલબ કે પુસ્તકની રૂપરેખાનો આધાર છે. એક, સાહિત્યિક યુટોપિયા, એટલે કે વાર્તાઓ, નવલકથાઓ જેમાં એક કાલ્પનિક વધુ સારા સમાજનું વર્ણન હોય. બીજું, યુટોપિયન સામાજિક સિદ્ધાંત. આ ફિલોસોફી કે રાજકીય વિચારધારા છે જે તર્કબદ્ધ રીતે આદર્શ સમાજ કેવો હોવો જોઈએ તેની બ્લુપ્રિન્ટ રજૂ કરે છે.
ઓકે, એટલે આ વધુ વ્યવસ્થિત થયું.
બરાબર. અને ત્રીજું, ઈરાદાપૂર્વકના સમુદાયો. આ વાસ્તવિક જીવનના પ્રયોગો છે જ્યાં લોકો ભેગા મળીને કોઈક યુટોપિયન સિદ્ધાંત મુજબ જીવવાનો પ્રયાસ કરે છે. આ ત્રણેય સ્વરૂપો ભલે અલગ લાગે, પણ એક જ મૂળભૂત માનવ ઈચ્છા, બહેતર જીવનની શોધમાંથી જ જન્મે છે.
અને પેલો પ્રખ્યાત શબ્દ યુટોપિયા, તેની પાછળ પણ એક રસપ્રદ વાત છે, ખરું ને? મેં ક્યાંક વાંચ્યું હતું.
બિલકુલ. સર થોમસ મોરે 1516 તેમના પુસ્તક માટે આ શબ્દ ઘડ્યો. તે ગ્રીક શબ્દો પરનો શ્લેષ છે, એક રમત છે શબ્દોની. યુટોપોસ એટલે સારી જગ્યા અને ઓટોપોસ એટલે કોઈ જગ્યા નહીં અથવા અસ્તિત્વમાં ન હોય તેવી જગ્યા.
એટલે એક જ શબ્દમાં બે અર્થ, સારી જગ્યા પણ ખરી અને ક્યાંય નહીં એવી જગ્યા પણ ખરી.
હા, એ જ. આ દ્વૈતતા જ યુટોપિયાના સારને પકડે છે. એક એવી આદર્શ જગ્યા જે વાસ્તવિકતામાં નથી પણ જે આપણને વર્તમાનની ખામીઓ તરફ આંગળી ચીંધે છે અને પરિવર્તન માટે ઝંખના જગાવે છે.
બરાબર.
એ માત્ર ભવિષ્યનું ચિત્ર નથી પણ વર્તમાનનું પ્રતિબિંબ અને ટીકા છે.
બહુ સરસ સમજાવ્યું. ચાલો તો હવે આ ત્રણ સ્વરૂપોમાં થોડું ઊંડા ઉતરીએ. સાહિત્યિક યુટોપિયાથી શરૂ કરીએ. થોમસ મોર પછી આ પરંપરા કેવી રીતે આગળ વધી?
મોર પછી અનેક લેખકોએ આ શૈલી અપનાવી અને દરેક પોતાના સમયના મુદ્દાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરતા.
જેમ કે
સુવ્યવસ્થિત ભવિષ્યની કલ્પના રજૂ કરી અને એ એટલું લોકપ્રિય થયું કે તેના જવાબમાં વિલિયમ મોરિસે ન્યૂઝ ફ્રોમ નોવેર લખ્યું.
ઓ, જવાબમાં?
હા, એમાં એમણે બેલામીના કેન્દ્રીકૃત ઔદ્યોગિક સમાજની ટીકા કરી અને ગ્રામીણ કલાત્મક વિકેન્દ્રિત અને અરાજકતાવાદી સમાજનું ચિત્ર દોર્યું.
એટલે કે સાહિત્યિક યુટોપિયા માત્ર આદર્શ સમાજ બતાવતા નથી પણ એકબીજા સાથે સંવાદ પણ કરે છે અને વર્તમાનની ટીકા પણ.
બરાબર. એકબીજાને પડકારે પણ છે અને 20મી સદીમાં આ પરંપરા વધુ વિકસી, ખાસ કરીને નારીવાદી યુટોપિયા સાથે.
નારીવાદી યુટોપિયા એ શું છે?
જેમ કે શાર્લટ પર્કિન્સ ગિલમેનનું હરલેન્ડ 1915, જેમાં ફક્ત સ્ત્રીઓનો સમાજ છે.
ઓહો,
તે પિતૃસત્તાક સમાજના નિયમો પર જ સવાલ ઉઠાવે છે. પછી ઉર્સુલા કે લે ગુઇનનું ધ ડિસ્પોઝેસ 1974 જેવા પુસ્તકો છે જે અરાજકતાવાદ, લિંગ સમાનતા અને પર્યાવરણીય મુદ્દાઓ પર આધારિત સમાજોની જટિલ કલ્પનાઓ રજૂ કરે છે. આ બતાવે છે કે સાહિત્યિક યુટોપિયા કેવી રીતે સામાજિક ચળવળો અને બદલાતા વિચારોને પ્રતિબિંબિત કરે છે અને આગળ પણ વધારે છે.
સમજાયો. સાહિત્યમાંથી હવે સિદ્ધાંત તરફ જઈએ. યુટોપિયન સામાજિક સિદ્ધાંત કેવી રીતે અલગ પડે છે? તમે કહ્યું એ વધુ વ્યવસ્થિત છે પણ કઈ રીતે?
હા, મુખ્ય તફાવત પદ્ધતિનો છે. સાહિત્ય વાર્તા કહે છે, પાત્રો અને ઘટનાઓ દ્વારા વિચાર રજૂ કરે છે.
બરાબર.
જ્યારે સામાજિક સિદ્ધાંત તર્ક, દલીલો અને વ્યવસ્થિત યોજનાઓ પર ભાર મૂકે છે. પ્લેટોનું રિપબ્લિક આનું ક્લાસિક ઉદાહરણ છે. એ તત્વજ્ઞાન દ્વારા આદર્શ રાજ્યનું નિર્માણ કરે છે.
હા, એ તો ભણ્યા છીએ.
પછી 18મી-19મી સદીમાં સેન્ટ સિમોન, ફોરિયર, રોબર્ટ ઓવેન જેવા વિચારકો આવ્યા. એમણે સમાજવાદના પાયા નાખ્યા. એમણે માત્ર ટીકા ન કરી પણ સમાજને કેવી રીતે પુનર્ગઠિત કરવો તેની વિગતવાર યોજનાઓ આપી.
કેવી યોજનાઓ?
જેમ કે સહકારી મંડળીઓ બનાવવી, કામના કલાકો ઘટાડવા, શિક્ષણમાં સુધારા કરવા વગેરે.
પણ શું માર્ક્સવાદને પણ આ શ્રેણીમાં ગણી શકાય? મને યાદ છે કે માર્ક્સ અને એંગલ્સે તો આ યુટોપિયન સમાજવાદીઓની ટીકા કરી હતી. કહ્યું હતું કે એ લોકો ખાલી સપના જુએ છે.
હા, એ સાચું છે. માર્ક્સ અને એંગલ્સે પોતાને વૈજ્ઞાનિક સમાજવાદી ગણાવ્યા અને પહેલાના વિચારકોને યુટોપિયન કહીને થોડા એમ કે ઉતારી પાડ્યા.
પરંતુ જો આપણે માર્ક્સવાદના અંતિમ લક્ષ્ય એક વર્ગવિહીન, રાજ્યવિહીન, સામ્યવાદી સમાજને જોઈએ તો તે પોતે એક અત્યંત શક્તિશાળી યુટોપિયન વિઝન છે.
ઓ, બરાબર. એટલે ભલે રસ્તો વૈજ્ઞાનિક કહેવાયો પણ મંઝિલ તો આદર્શ જ હતી.
બિલકુલ. ભલે માર્ગ વૈજ્ઞાનિક હોય પણ મંઝિલ તો એક આદર્શ સમાજની જ છે ને. આ દર્શાવે છે કે બહેતર સમાજની તર્કબદ્ધ રચના કરવાની ઈચ્છા કેટલી ઊંડી અને વ્યાપક છે.
સમજાયું. હવે ત્રીજો પ્રકાર, ઈરાદાપૂર્વકના સમુદાયો. આ તો વિચારોને વાસ્તવિકતામાં ઉતારવાનો પ્રયાસ છે. સાહિત્ય કે સિદ્ધાંત નહીં પણ ખરેખર જીવી બતાવવું. શું આવા પ્રયાસો સફળ થયા છે?
સફળતા નિષ્ફળતાની વ્યાખ્યા અહીં થોડી જટિલ છે. ઇતિહાસ આવા સમુદાયોના ઉદાહરણોથી ભરેલો છે. કેટલાક ધાર્મિક જૂથો જેમ કે શેકર્સ કે હટરાઇટ્સ, કેટલાક સમાજવાદી પ્રયોગો જેવા કે રોબર્ટ ઓવેનનું ન્યૂ હાર્મની, ઇઝરાયેલના કિબુત્સ પણ જાણીતા છે.
હા, કિબુત વિશે સાંભળ્યું છે.
પછી 1960ના દાયકાના પશ્ચિમી કોમ્યુન્સ અને આજના ઇકો વિલેજ પણ મોટાભાગના લાંબો સમય ટક્યા નથી જો આપણે ટકી રહેવાને જ સફળતા ગણીએ તો.
તો પછી તેમનું મહત્વ શું? શું તે માત્ર નિષ્ફળ ગયેલા પ્રયોગો જ છે એવું લાગે ને?
ના, એવું નથી. સાર્જન્ટ અહીં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. તેઓ કહે છે કે આ સમુદાયો ભલે તેમના મૂળ ઉદ્દેશ્યોમાં નિષ્ફળ ગયા હોય પણ તેઓ આગળ વધીને નિષ્ફળ ગયા છે. ફેલિંગ ફોરવર્ડ.
આગળ વધીને નિષ્ફળ એ કઈ રીતે?
મતલબ કે તેમના અનુભવો, તેમની મુશ્કેલીઓ, તેમની આંતરિક સમસ્યાઓ, આ બધું આપણને સમુદાય નિર્માણ, સહકાર, સંઘર્ષ નિવારણ અને વૈકલ્પિક જીવનશૈલીના પડકારો વિશે અમૂલ્ય બોધપાઠ શીખવે છે.
ઓકે, એક લેબોરેટરી જેવું.
હા, બરાબર. તેઓ સામાજિક પ્રયોગશાળા જેવા છે જેમના પરિણામો ભવિષ્યના પ્રયાસો માટે ઉપયોગી થઈ શકે છે. એટલે તેમની નિષ્ફળતા પણ જ્ઞાનનો સ્ત્રોત છે.
આ તો થઈ યુટોપિયાની વાત. પણ ઘણીવાર આપણે ડિસ્ટોપિયા શબ્દ પણ સાંભળીએ છીએ, જેમ કે ફિલ્મોમાં, પુસ્તકોમાં. આ પુસ્તક તેના વિશે શું કહે છે? શું તે યુટોપિયાનો વિરોધી છે?
આ એક સામાન્ય ગેરસમજ છે. સાર્જન્ટ ભારપૂર્વક કહે છે કે ડિસ્ટોપિયા એ યુટોપિયાનો વિરોધી નથી.
નથી?
ના, પણ તે યુટોપિયન પરંપરાનો જ એક આધુનિક અને અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે.
એમ કઈ રીતે?
ડિસ્ટોપિયા એવા સમાજનું ચિત્રણ કરે છે જે કદાચ બહારથી આદર્શ દેખાય અથવા તો કોઈક સારા ઉદ્દેશ્યથી શરૂ થયો હોય, પણ વાસ્તવમાં તે ભયાનક, દમનકારી અને અમાનવીય બની ગયો હોય.
ઓહ,
તે યુટોપિયન આશાવાદ પરનો પ્રશ્નાર્થ છે અથવા તો વર્તમાન સમાજના ખતરનાક વલણોની ચરમસીમા છે.
જેમ કે
જ્યોર્જ ઓરવેલનું 1984 બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ.
બિલકુલ. 1984, એલ્ડસ હક્સલીનું બ્રેવ ન્યૂ વર્લ્ડ, યવગિની ઝામ્યાતિનનું વી, આ ક્લાસિક ડિસ્ટોપિયન કૃતિઓ છે. હા હા,
તેઓ આપણને સર્વાધિકારવાદ, ટેકનોલોજીના દુરુપયોગ, સ્વતંત્રતાના હનન અને સત્યના વિકૃતિકરણ જેવા ભયસ્થાનો સામે ચેતવે છે. પણ રસપ્રદ વાત એ છે કે ડિસ્ટોપિયા પણ આખરે આપણને એ જ પ્રશ્ન પૂછે છે જે યુટોપિયા પૂછે છે. સારો સમાજ કેવો હોવો જોઈએ?
એટલે નકારાત્મક ઉદાહરણો દ્વારા વિચારવા પ્રેરે છે.
હા, તે નકારાત્મક ઉદાહરણ દ્વારા આપણને વિચારવા મજબૂર કરે છે. એટલે જ સાર્જન્ટ કહે છે કે ડિસ્ટોપિયા યુટોપિયન આવેગની સૌથી ઉત્કટ સમકાલીન અભિવ્યક્તિ છે.
વાહ, આ તો નવો જ દૃષ્ટિકોણ મળ્યો. પુસ્તકના અંતિમ પ્રકરણો યુટોપિયનિઝમના મૂળભૂત કારણો અને તેના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુટોપિયન આવેગ અને યુટોપિયન કાર્ય, આ શું છે થોડું સમજાવશો?
ચોક્કસ. યુટોપિયન આવેગ એમ સમજો કે એ મૂળભૂત માનવ ઈચ્છા છે, બહેતર જીવન, બહેતર દુનિયા માટેની ઝંખના.
જે બધામાં હોય.
હા, સાર્જન્ટ માને છે કે આ આવેગ માનવ ઇતિહાસમાં સતત જોવા મળે છે, દરેક સંસ્કૃતિ અને સમયમાં, ભલે તેના સ્વરૂપો બદલાતા રહે. આ જ આવેગ પરિવર્તન માટેની પ્રેરણા બને છે.
અને યુટોપિયન કાર્ય?
યુટોપિયન કાર્ય એટલે યુટોપિયનિઝમ સમાજમાં શું ભૂમિકા ભજવે છે, તે શું કરે છે. સાર્જન્ટ ઘણા કાર્યો ગણાવે છે, પણ સૌથી મહત્વપૂર્ણ છે ટીકા અને સામાજિક પરિવર્તનની પ્રેરણા.
ટીકા?
હા, યુટોપિયા આપણને વર્તમાન વ્યવસ્થાની ખામીઓ અને અન્યાયોને જોવામાં મદદ કરે છે, કારણ કે તે એક વિકલ્પ રજૂ કરે છે.
ઓકે.
તે આપણને કહે છે કે વસ્તુઓ જેવી છે તેવી જ રહે તે જરૂરી નથી, તે બદલાઈ શકે છે.
હા, આશા આપે છે.
બરાબર. આ ઉપરાંત તે આશા આપે છે અને મુશ્કેલ સમયમાં માનસિક રાહત પૂરી પાડે છે, અને તે સંભાવનાઓની શોધખોળ માટે એક માનસિક પ્રયોગશાળા તરીકે પણ કામ કરે છે. વિચારોની લેબોરેટરી.
સરસ. તો સારાંશમાં કહીએ તો યુટોપિયાનિઝમ એ માત્ર એક સાહિત્યિક શૈલી કે રાજકીય વિચારધારા નથી, પણ માનવ ચેતનાનો એક મૂળભૂત હિસ્સો છે જે આપણને વર્તમાનથી આગળ જોવા અને વધુ સારા ભવિષ્યની કલ્પના કરવા સક્ષમ બનાવે છે. આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે?
ચોક્કસ. મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે ખરેખર યાદ રાખવા જેવા છે. પહેલું, યુટોપિયનિઝમ બહુપક્ષીય છે. તે સાહિત્ય, સિદ્ધાંત અને વાસ્તવિક પ્રયોગો એટલે કે સમુદાયો એમ ત્રણેય સ્વરૂપે પ્રગટ થાય છે, અને આ બધા પાછળ બહેતર જીવનની એક જ ઝંખના છે.
હા, આપણા સમાજમાં પણ આ ત્રણેય સ્વરૂપો દેખાય છે.
બરાબર. બીજું, યુટોપિયા એટલે અશક્ય નહીં. પુસ્તક ભારપૂર્વક કહે છે કે યુટોપિયાનો સાચો અર્થ અવ્યવહારુ નથી, પણ પ્રેરણા અને ટીકા માટેનું સાધન છે. તેનું મૂલ્ય તેની સફળતામાં નહીં, પણ તેના દ્વારા થતા વિચાર મંથનમાં છે.
ઓકે.
ત્રીજું, ટીકા એ મુખ્ય કાર્ય છે. યુટોપિયાનું સૌથી મહત્વનું કામ વર્તમાન સમાજની જે બાબતોને આપણે સ્વીકારી લીધી છે, જે અન્યાયોને આપણે સહન કરી લઈએ છીએ, તેના પર સવાલ ઉઠાવવાનું છે.
આ તો આમ જ ચાલે એવું નહીં.
બિલકુલ. શું આપણે ખરેખર અમુક બાબતોને એમ જ સ્વીકારી લેવી જોઈએ? ચોથું, ડિસ્ટોપિયા એ યુટોપિયાનો જ હિસ્સો છે. ભવિષ્ય માટેના આપણા ડર આપણી આશાઓ જેટલા જ મહત્વના છે. ડિસ્ટોપિયા આપણને ચેતવણી આપે છે અને સારા સમાજ વિશે વધુ ગંભીરતાથી વિચારવા પ્રેરે છે.
હા, આ મુદ્દો બહુ રસપ્રદ છે.
અને પાંચમું, માનવ યુટોપિયન આવેગ સતત છે. ગમે તેટલી નિરાશા હોય, બહેતર વિશ્વની આશા અને તે માટે પ્રયાસ કરવાની વૃત્તિ માનવ સ્વભાવનો ભાગ છે. આ જ આવેગ સામાજિક પરિવર્તનની ચાલક શક્તિ છે.
આ મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે, ખાસ કરીને છેલ્લો મુદ્દો, આશા અને પરિવર્તનની વૃત્તિ. પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે મનમાં રહી જાય, જેમ કે પેલી વાત કે યુટોપિયાનું પ્રાથમિક કાર્ય ભવિષ્ય માટે બ્લુપ્રિન્ટ આપવાનું નથી, પરંતુ વર્તમાનની ટીકા કરવાનું છે. આના પરથી યુટોપિયાને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે, નહીં?
બિલકુલ. આપણે યુટોપિયન વિચારોને એ રીતે નથી માપવાના કે તે કેટલા વાસ્તવિક બન્યા, પણ એ રીતે કે તેમણે આપણને આપણા સમાજ વિશે કેટલું નવું વિચારવા પ્રેર્યા, કેટલી ચર્ચા જગાવી. એવી જ રીતે પેલી ફેલિંગ ફોરવર્ડવાળી વાત, યુટોપિયન સમુદાયો નિષ્ફળ જાય છે, પરંતુ તેઓ આગળ વધીને નિષ્ફળ જાય છે. આ નિષ્ફળતામાંથી શીખવાની વાત બહુ મહત્વની છે. દરેક પ્રયાસ ભલે અધૂરો રહે, કંઈક શીખવીને જાય છે.
ખરું. અને ડિસ્ટોપિયા વિશેનો વિચાર પણ, ડિસ્ટોપિયા એ યુટોપિયાના વિરોધી નથી, તે સમાન યુટોપિયન પરંપરાની મહત્વપૂર્ણ આધુનિક અભિવ્યક્તિ છે. આ સમજ્યા પછી આપણે કદાચ બ્લેક મિરર જેવી સિરીઝ કે પછી પર્યાવરણીય કટોકટી જેવી ચેતવણીઓને માત્ર નકારાત્મક રીતે જોવાને બદલે,
હા,
તે આપણને કેવા ભવિષ્ય નથી જોઈતું તે સ્પષ્ટ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે પણ જોઈ શકીએ.
ચોક્કસ. અને આ બધા સૈદ્ધાંતિક વિચારો લાગે, પણ તેની વ્યવહારુ અસરો પણ છે. હો,
કેવી રીતે?
આપણા રોજિંદા જીવનમાં આ વિચારો ક્યાં કામ આવી શકે, શું લાગે છે?
ઘણી રીતે. પહેલું તો વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ વિકસાવવામાં. આપણે આપણી આસપાસની વ્યવસ્થાઓ, શિક્ષણ, આરોગ્ય, શહેરી જીવન, કામ કરવાની રીતો પર યુટોપિયન પ્રશ્નો પૂછી શકીએ. આનાથી વધુ સારું શું શક્ય છે? આદર્શ સ્થિતિ શું હોઈ શકે? હા, વોટ ઇફ વાળા સવાલો.
બરાબર. આ આપણને વર્તમાનની મર્યાદાઓ ઓળખવામાં મદદ કરે છે. બીજું, સામાજિક સક્રિયતા, સોશિયલ એક્ટિવિઝમ માટે. કોઈપણ આંદોલન કે પરિવર્તનના પ્રયાસ માટે માત્ર વિરોધ કરવો પૂરતો નથી, એક સકારાત્મક વિઝન, એક યુટોપિયન ધ્યેય હોવું જરૂરી છે.
માત્ર ના નહીં, પણ હા શું છે એ પણ કહેવું.
એકદમ. ત્રીજું, મીડિયા સાક્ષરતા, મીડિયા લિટરેસી. આપણે ફિલ્મો, પુસ્તકો, સમાચારોમાં યુટોપિયન અને ડિસ્ટોપિયન વિચારોને ઓળખી શકીએ અને સમજી શકીએ કે આપણી સંસ્કૃતિ ભવિષ્ય વિશે શું વિચારી રહી છે.
એટલે કે રોજિંદા જીવનમાં પણ આપણે આ સામાજિક સ્વપ્ન જોવાની અને તેના પર વિચારવાની પ્રક્રિયા ચાલુ રાખી શકીએ. કદાચ આપણા કાર્યસ્થળમાં, આપણા મહોલ્લામાં કે પછી આપણા પોતાના જીવનના લક્ષ્યો નક્કી કરવામાં પણ.
બિલકુલ. શહેરી આયોજન હોય કે નવી ટેકનોલોજીનો વિકાસ, શિક્ષણ પદ્ધતિ હોય કે પર્યાવરણીય ઉકેલો, દરેક ક્ષેત્રમાં નવીનતા માટે યુટોપિયન વિચારસરણી એટલે કે વર્તમાનથી આગળ જોવાની ક્ષમતા ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત સ્તરે પણ આપણા આદર્શો, આપણા મૂલ્યો, આપણે કેવું જીવન જીવવા માંગીએ છીએ, આ બધું વિચારવામાં પણ યુટોપિયન પ્રતિબિંબ મદદરૂપ થઈ શકે છે.
આ સમગ્ર ચર્ચા પરથી મને જે એક વાત સ્પષ્ટ થઈ તે એ છે કે યુટોપિયનિઝમ એ ભવિષ્યમાં ભાગી જવાની વાત નથી, પણ વર્તમાનને વધુ સારી રીતે સમજવા અને ભવિષ્યને સક્રિય રીતે ઘડવાનો એક માર્ગ છે. જે વિચારો કાલ્પનિક લાગે છે તેમાં વાસ્તવિક પરિવર્તન લાવવાની શક્તિ રહેલી છે.
અને મારા માટે સૌથી મહત્વની શીખ એ રહી કે આ યુટોપિયન આવેગ કેટલો સાર્વત્રિક અને સ્થિતિસ્થાપક છે, મતલબ કે કેટલો ટકી રહે છે. ઇતિહાસમાં અનેક નિષ્ફળતાઓ અને નિરાશાઓ છતાં વધુ સારા વિશ્વની કલ્પના કરવાની અને તે માટે પ્રયત્ન કરવાની માનવ ઈચ્છા સતત ટકી રહી છે.
હા, એ વાત સાચી.
અને ડિસ્ટોપિયા પણ આ જ પરંપરાનો ભાગ છે તે આપણને યાદ અપાવે છે કે આપણે જે આદર્શો પાછળ દોડીએ છીએ તેના સંભવિત નકારાત્મક પરિણામો વિશે પણ સજાગ રહેવું જરૂરી છે. આશા અને સાવચેતી બંને સાથે ચાલે છે.
ખરેખર આશા અને સાવચેતી બંનેનું સંતુલન જરૂરી છે. અને આ વિચાર સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.